నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వాత.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખાતી એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં જીવ અજીવ અધિકારની ગાથા 50-55 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 26 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે 27મા બોલનો સ્વાધ્યાય શરૂ કરીએ. 26મા બોલમાં એ વાત આવી કે વિશુદ્ધિ સ્થાનો જીવને નથી, રાગની મંદતાના જે અસંખ્ય પ્રકાર શુભભાવ એવા શુભભાવ છે તે જીવના મૂળ સ્વરૂપમાં નથી. એના સ્વરૂપની અંદર કોઈ એવો ગુણ નથી કે એને પોતાના શુદ્ધ ભાવ સિવાય બીજા ભાવે પરિણમાવી શકે એવો કોઈ ગુણ નથી. એટલે શુદ્ધ આત્મા છે, એનું પરિણમન પણ શુદ્ધ થઈ રહ્યું છે, અને પર્યાયમાં જે વિકારી પરિણમન દેખાય છે તો તે સમયની એવી યોગ્યતાને કારણે દેખાય છે. એમ નહીં કે આત્મદ્રવ્યમાં કોઈ એવા ગુણ પડ્યા છે એટલે વિકારી ભાવે પરિણમે છે, એમ નથી. એ યોગ્યતા ક્ષણિક યોગ્યતા છે, અને શાશ્વતપણે તો જે એનું ત્રિકાળ સ્વરૂપ છે એ પ્રમાણે એની નિર્મળ શુદ્ધ પર્યાય જ થાય. એટલે જે અનુભવમાં આવે છે એ તો પોતાનું શાશ્વત જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને અનુરૂપ એ પર્યાય છે. એટલે એ અનુભવના કાળે એ પોતે પોતાના ભગવાન આત્મા ધ્રુવ ત્રિકાળી નાયક એનો અનુભવ કરે છે, એ જ એને અનુભવાય છે. અને એ અનુભવમાં શું અનુભવાય છે તો કે એને આનંદનો અનુભવ થાય છે, કેમ કે આત્મામાં અનંત ગુણ છે, સુખ આનંદ શાંતિ એ બધાનો એને અનુભવ થાય છે. એટલે અલૌકિક એવા આનંદનો અનુભવ થાય છે. એ વખતે કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ ગુણસ્થાન નથી, કોઈ માગણા સ્થાન નથી, કોઈ વસ્તુ એને અનુભવમાં આવતી નથી. આ બધું જે છે તે બધું એને વર્તમાન પર્યાયમાં છે. વર્તમાન પર્યાયમાં નથી એમ નથી, વર્તમાન પર્યાયમાં છે. પણ જ્યારે અનુભવ કરે છે એ સમયની પર્યાયને લઈએ તો એ સમયે એને કંઈ અનુભવમાં આવતું નથી. માત્ર પોતાનું ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે એ જ અનુભવમાં આવે છે. હવે બીજી રીતે વાત વિચારીએ તો એક પ્રશ્ન પણ આવ્યો છે, એટલા માટે થોડીક સ્પષ્ટતા કરું છું. ઘણાને એવો પ્રશ્ન થયો હશે એટલે કે બીજી રીતે જો આપણે વિચારીએ તો ભગવાન આત્મા તો શુદ્ધ ત્રણેય કાળ જ્ઞાયક 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 શુદ્ધ જ છે, તે છતાંય એને વર્તમાનની અંદર આ બધા કર્મની ઉપાધિ છે, એને રાગ થાય છે, દ્વેષ થાય છે, એ પોતે ક્યાંક પોતાની જગ્યા કરીને ઊભો છે. એટલે જેમ કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું મનુષ્ય છું, એમ એ જે વર્તમાન પર્યાય છે ત્યાં પોતે અટકીને ઊભો છે. એ બધા માર્ગના સ્થાનો હોય કે પછી એ પરને લક્ષ્ય થતા જે વિકલ્પો એમાં એ રહ્યો છે, તો એ વખતે પરનું લક્ષ્ય કરે છે તો જે ભાવ છે તે પરને લક્ષ્ય થતો ભાવ છે. એટલે આત્માના શુદ્ધ ભાવ સિવાયનો જે જુદો ભાવ છે એને અન્ય ભાવ કહેવાય, અથવા તો વિકારી ભાવ કહેવાય કે વિભાવ ભાવ કહેવાય. આત્માના લક્ષ્ય જે થાય છે એટલે કે પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે ત્યારે જે ભાવ થાય છે તે શુદ્ધ ભાવ છે, અને એના સિવાયના બીજા બધા ભાવ અશુદ્ધ ભાવ અથવા તો અન્ય ભાવ જે શુભ અથવા અશુભ રૂપે હોય છે એ બધું વિભાવ રૂપે છે, વિકાર રૂપે છે. એમાં એ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરતો હોય તો પણ જે સાથે ભાવ રહ્યો છે એ પણ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે. એ ભગવાનની ભક્તિ કરતો હોય ત્યારે પણ શુભ ભાવ છે, તે પણ એના શુદ્ધ ભાવથી જુદો ભાવ છે. એટલે આ બધા જે ભાવો દરેક સમયે સમયે બદલાતા રહે છે, કેમ કે એનો ઉપયોગ બહારમાં રહ્યો છે ને, એટલે બહારમાં કોઈ એક જગ્યાએ ઉપયોગ સ્થિર થતો નથી, અનેક જગ્યાએ એનો ઉપયોગ જાય છે. ઉપયોગ કહો કે લક્ષ કહો, એનો ઉપયોગ કહો અથવા લક્ષ કહો, તો એવું એનો લક્ષ જુદી જુદી જગ્યાએ જાય છે, તો એના સંબંધીનો એનો વિકલ્પ છે અને એવો જ એનો ભાવ છે. આ ભાવને અશુદ્ધ ભાવ કહેવાય અને એ શુભ અથવા અશુભ રૂપે હોય છે. આ અશુદ્ધ ભાવ છે તે શુભ અથવા અશુભ રૂપે હોય છે, એટલે કે એનો કાં તો પુણ્યનો બંધ પડે અથવા તો એને લીધે થઈને પાપનો બંધ પડે. એટલે આવા જે ભાવ છે એ બધા બંધનું કારણ છે. એવા બધા ભાવ જે છે તે બંધનું કારણ છે. જ્યારે એ પોતે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને એમાં લીનતા કરીને રહ્યો છે ત્યારે એ શુદ્ધ ભાવ છે, એટલે એ સમયે એને બંધ પડતા નથી, સંવરની દશા વર્તે છે. આવી દશામાં જ્યારે એ પોતે રહ્યો છે એ દશા જે છે એ એનો અનુભૂતિનો કાળ છે, એને અનુભૂતિ કહેવાય. અનુભૂતિ એટલે પોતે પોતાના સ્વરૂપને અનુભવે એનું નામ અનુભૂતિ. અને એમાં શું અનુભૂતિ થાય છે એમ કહેતા એ જણાવવું છે કે એમાં જ્ઞાન આનંદ સુખની શાંતિની અનુભૂતિ તો થાય છે, પણ સાથે સાથે વર્તમાનમાં જે કંઈ એને લાગે છે એમાંનું કંઈ પણ અનુભવાતું નથી. વર્તમાનમાં એને એમ લાગે છે કે એ કર્મ સહિત છે, વર્તમાનમાં એને એમ લાગે છે કે એને મનુષ્યની પર્યાય છે, વર્તમાનમાં એને એમ લાગે છે કે એ પુરુષ છે, વર્તમાનમાં એને એમ લાગે છે કે રાજા છે, વર્તમાનમાં એને એમ લાગે છે કે પોતે ભક્તિ કરે છે, અથવા તો વર્તમાનમાં એમ લાગે છે કે દ્વેષ કરે છે કે ક્રોધ કરે છે, કે વર્તમાનમાં એને એમ લાગે છે કે મિથ્યા દ્રષ્ટિ છે, કે પછી એ કોઈપણ પ્રકારે એ સમ્યક દ્રષ્ટિ થયા પછીનું કોઈપણ ગુણસ્થાન હોય કે કંઈ પણ એને લાગતું હોય, તો એ બધી દશાઓ એ બધી એ ક્ષણિક પર્યાયો જે છે એ અનુભૂતિના કાળે હોતી નથી. એટલે એમ એ અનુભૂતિમાં એ બધું આવતું નથી. એટલે એનો અર્થ એમ થાય છે કે જો અનુભૂતિમાં નથી તો પછી જે અનુભૂતિમાં આવે છે એ જ પરમ સત્ય હોય, અને અનુભૂતિમાં તો માત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એ જ અનુભવાય છે. અને એ અનુભવાય છે તો કેવા રૂપે અનુભવાય છે, તો આનંદ સુખ શાંતિ રૂપે અનુભવાય છે. આટલી વાત આમાંથી આપણે સમજવાની છે. આમાં 29 બોલમાં જે વાત કરવામાં આવી છે એ બધી પર્યાયો જીવને હોય છે, એ કંઈ નથી એમ નથી. એ પર્યાયો બધી જીવને થાય છે, જુદા જુદા સમયે જુદી જુદી પર્યાયો જોવામાં આવે છે. અનંતકાળમાં એવી અનેક પ્રકારની પર્યાયોમાંથી એ પસાર થયો છે, એવા પરિણામો થયા છે. પરિણામ કહો કે પર્યાય કહો, ભાવ કરે અને જે પરિણામ થાય છે એ વખતની એ દશા છે, એ વખતની એવી સ્થિતિ છે, એટલે એને પર્યાય કહીએ છીએ. તો એ પર્યાય થાય છે એ એક એક સમયની સ્થિતિ છે. એટલે એવી અનેક પ્રકારની દશા એની થઈ છે. એ દશા જે થઈ છે એ છતાંય એનું મૂળ દ્રવ્ય જે છે એ બદલાયું નથી. એટલો વિશ્વાસ લાવવો છે, એટલે આચાર્ય ભગવાને એમ કહ્યું કે ભાઈ તારું મૂળ દ્રવ્ય બદલાયું નથી, જે કંઈ થયું છે એ બધું એ સમયે એવી સ્થિતિ થઈ એટલે એ પર્યાયમાં થયું છે, એ પર્યાયમાં થયું છે, પણ મૂળમાં કોઈ ફેરફાર થયો નથી. આ વાતને એક સામાન્ય અતિ સામાન્ય ઉદાહરણથી સમજીએ કે જેમ કે કોઈને તાવ આવ્યો છે અને પછી એ તાવ એને ઉતરી જાય છે અને પછી ડોક્ટર પાસે જાય છે અને બધું નોર્મલ આવે છે બધું, ત્યારે ડોક્ટર એમ કહે છે કે ભાઈ બરાબર છે, તને તાવ આવ્યો, તે દવા લીધી અને તાવ ગયો અને તારા શરીરમાં કોઈ નુકસાન એનું રહ્યું નથી અને હવે અત્યારે વર્તમાનમાં કંઈ નથી. એ તને 2 દિવસ પહેલા જે તાવ આવ્યો અને તે દવા લીધી ને ઉતરી ગયો તો પતી ગઈ, વાત પૂરી થઈ, એ વાત પૂરી થઈ, એથી કરીને તારા શરીરમાં કોઈ નુકસાન થયું નથી, તું નિશ્ચિંતપણે જા અને તારું કામ કર. એ જ વાત અહીંયા આચાર્ય ભગવાને પણ કહી છે કે ભાઈ તું 84 લાખ પ્રકારની યોની, 84 લાખ પ્રકારની યોનિ, એક યોની કહીએ મનુષ્ય યોની તો મનુષ્ય કેટલાય પ્રકારે હોય પણ એ એક જ યોની કહેવાય, કે તિર્યંતની એવી યોનિ હોય, એક ઇન્દ્રિયની યોનિ હોય, 2 ઇન્દ્રિય બધી 84 લાખ પ્રકાર છે યોનિ, એમાં આ જીવ જન્મ્યો છે, આ જીવ જન્મ્યો છે એટલે એવી યોનિમાં ગયો છે. અને એ જે યોનિમાં ગયો એ પ્રમાણે એને એવા જ ભાવ પણ થયા, કેમ કે એને એકત્વ હતું. જે યોનિમાં ગયો એ સિંહ થયો તો પછી એને એમ જ હતું કે પોતે સિંહ છે, સિંહના ભાવે વર્ત્યો, ક્રોધ કર્યા, ઘણું કર્યું. સાપ થયો તો સાપને પોતાનું શરીર જે હતું એને પોતાનું માન્યું અને પોતે સાપ છે એમ માનીને બેઠો, એને ફૂફાડા માર્યા, ક્રોધ કર્યા, ઘણું બધું કર્યું. એ શેઠ થયો ત્યારે એ પોતે શેઠાઈ કરીને રહ્યો, પોતે શેઠ છે, શેઠ છે એવા ભાવે રહ્યો. રાજા થયો તો રાજાના ભાવે રહ્યો, હું રાજા, રાજા આ બધાનો કરતા હરતા, આ બધાનું પોષણ કરનારો હું, આ મારું રાજ્ય, એવા ભાવે રહ્યો. દેવ થયો તો એવા ભાવે રહ્યો. એટલે જે જે યોનિમાં ગયો એ યોનિને અનુરૂપ શરીર મળ્યું અને એ શરીરને પોતાનું માન્યું, એકત્વ કર્યું અને એવા ભાવે એ રહ્યો. આ બધું થયું, આ બધું થયું તે છતાંય કે મૂળ સ્વરૂપમાં કે કોઈ મલિનતા વ્યાપી નથી એમ આચાર્ય ભગવાન આપણને વિશ્વાસ અપાવે છે કે તારું મૂળ સ્વરૂપ તો શુદ્ધ છે. અને એવું શુદ્ધ સ્વરૂપ એના તરફ ઢળતા, એનું લક્ષ્ય કરીને એના તરફ ઢળતા, એમાં એકાગ્રતા કરીને એમાં ઢળવામાં આવે ત્યારે, એટલે કે બાળથી બધેથી લક્ષ્યને ફેરવી લઈને બીજે ક્યાંય લક્ષ્ય ન જાય અને અંતરમાં લક્ષ્ય જાય, આત્મા તરફ લક્ષ્ય જાય, તો એવા શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. અને એ અનુભવમાં જે અનુભૂતિ છે એ આત્માની જ અનુભૂતિ છે. અને એ અનુભૂતિમાં ક્યાંય આ જે ભૂતકાળમાં પર્યાયો થઈ એ દેખાતી નથી, કે વર્તમાનમાં જે પર્યાય મનુષ્યની છે કે પુરુષની છે કે સ્ત્રીની છે એ ક્યાંય દેખાતી નથી, એવું કંઈ અનુભવાતું નથી. એ કાળ જ એવો છે, એ અનુભૂતિનો કાળ છે, એ નિર્વિકલ્પ ધ્યાનની દશા છે, પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે. અને એ અનુભવનારી જે પર્યાય, એ સ્થિતિ, એને પણ પર્યાય કહેવાય. પણ એ અનુભવે છે ત્યારે જેને અનુભવે છે એ કંઈ બદલાતું નથી. પોતાના આત્માને અનુભવનારી જે પર્યાય છે એ એક પર્યાય, બીજા સમયની બીજી પર્યાય, ત્યારે પણ એ આત્માને અનુભવે છે, ત્રીજી પર્યાયમાં પણ એ આત્માને અનુભવે છે, ચોથી પર્યાયમાં પણ આત્માને અનુભવે છે, ચાર સમયની પર્યાય, પાંચમા સમયની, છઠ્ઠા સમયની, એમ કેટલાય સમયની પર્યાય, અસંખ્ય સમયની પર્યાય એક સરખી થાય છે, જેમાં એ આત્માને અનુભવે છે. અને આત્માને જ્યારે એ અનુભવે છે ત્યારે એને સુખનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે. પણ ક્યાંય એમ નથી થતું કે હું રમેશ છું, હું પુરુષ છું, એવો અનુભવ એને થતો નથી. એટલે અનુભવ જે થાય છે તે પણ એ પર્યાયમાં જ થાય છે. અને એ પર્યાય શુદ્ધ પર્યાય કહેવાય છે, નિર્મળ પર્યાય કહેવાય છે. અને એ પર્યાય થવાનું કારણ એ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એટલે એવી શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. હવે કોઈને પ્રશ્ન અહીંયા થાય તો કે સ્વરૂપ તો શુદ્ધ હંમેશા રહ્યું છે તો શુદ્ધ નિર્મળ પર્યાય જ થવી જોઈએ ને, શુકરા બીજી પર્યાય થાય? વાત તો બરાબર છે, એમ જ થવું જોઈએ અને એમ જ થઈ રહ્યું છે, એની શુદ્ધ નિર્મળ પર્યાય જ થઈ રહી છે. પણ એની દ્રષ્ટિ ક્યાં છે, એનું લક્ષ્ય ક્યાં છે? એ બારમાં લક્ષ્ય કરીને રહ્યો છે તો એ વખતે એને બારનું લક્ષ્ય થતાં જે સ્થિતિ થાય છે એ સ્થિતિ જે છે તે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવથી થતી જે શુદ્ધ નિર્મળ પર્યાય છે એના કરતાં જુદી છે. એટલે એ પર્યાય છે તેને આપણે શું કહીએ છીએ, વિભાવ પર્યાય કહીએ, મલિન પર્યાય કહીએ, અથવા તો અન્ય પર્યાય કહીએ, અશુદ્ધ પર્યાય કહીએ, અથવા તો અશુદ્ધ ભાવ. કેમ કે જે પર્યાય છે એ સ્થિતિ છે અને એવો ભાવ થાય છે માટે એવી સ્થિતિ થાય છે, એવો ભાવ થાય છે માટે એવી સ્થિતિ થાય છે, એવો વિકલ્પ પણ સાથે રહ્યો છે માટે એવી સ્થિતિ થાય છે. વિકલ્પ હોય કે ન હોય એની સ્થિતિ એ વિભાવ જે છે એ મહત્વનું છે. વિકલ્પ એટલે એ વિચારો જે છે એ વિચારો કરવાનું સંજ્ઞા પણ કદાચ એને ન મળ્યું હોય છતાં એના ભાવ તો હોય છે. આ એકેન્દ્રિયને જે છે તે મન નથી, મન નથી, ભાષા નથી, વાણી નથી, તે છતાં એને ભાવ તો થાય છે, એને રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાનના ભાવ તો થાય જ છે. એટલે એ જ દશા, એ સ્થિતિ કે જેમાં એ પોતે પોતાના સ્વરૂપમાં જતો નથી, એકેન્દ્રિયમાં છે ત્યારે એને જવું મુશ્કેલ છે. અરે પંચેન્દ્રિય થયો, સંજ્ઞા થયો છે તો પણ મુશ્કેલ પડે છે તો પછી? એટલે પંચેન્દ્રિય થયો છે, સંજ્ઞા થયો છે, આ બધું મળ્યું છું ત્યારે જ એ પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકે એવો થયો છે. એટલે આચાર્ય ભગવાને ઉપદેશ આપીને કહ્યું કે ભાઈ અમે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે અને અત્યારે તું જયારે પંચેન્દ્રિય થયો છે, સંજ્ઞા થયો છે, ડાયો થયો છે, હોશિયાર થયો છે, બુદ્ધિશાળી થયો છે, સમજી શકે એવો થયો છે, તને રૂચિ થઈ છે, તને આ બધી વસ્તુ મળી છે, શાસ્ત્ર મળ્યા છે, તને આ વાણી સાંભળવા મળી છે, બધું બરાબર મળ્યું છે, તો હવે તું પુરુષાર્થ ઉપાડ અને તારું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર. અને એ અનુભવ અમે કર્યો છે એમાં અમને આમાંની કોઈ વસ્તુ જણાઈ નથી. જે આ 29 બોલમાં કહેવામાં આવ્યું એમાંની એક પણ વસ્તુ એ અનુભૂતિના કાળમાં હતી નહીં. એટલે એનો અર્થ એમ થાય છે, એથી નક્કી થાય છે કે સ્વરૂપમાં કોઈ એવા ભાવ નથી. આ રીતે આ વાત આખી સમજવાની છે. અત્યાર સુધી આપણે બીજી પણ જુદી જુદી વાતો લીધી, ગુરુદેવે ખૂબ સ્પષ્ટતાઓ કરી છે અને આ 6 ગાથાઓને આપણે ખૂબ વિસ્તારથી લીધી છે. ગુરુદેવના બધા જ પ્રવચનો એની ઉપર જે થયા 18મી વખતના એ બધાને આપણે આવરી લીધા છે, કોઈ વસ્તુને આપણે છોડી નથી. અને હવે આજે આપણે 27મો બોલ આપણે હવે કરીએ છીએ. તો 27મો બોલ આપણે લઈએ. 27મા બોલમાં શું વાત કરે છે એ આપણે લઈએ. 26મા બોલમાં જે વાત આવી એ તો શુભ ભાવ પણ એને નથી એમ કરીને વાત લીધી હતી. અને હવે અહીંયા 27મો બોલ, 27મા બોલની અંદર ચારિત્રની અહીંયા વાત જે કરે છે એ લઈએ છીએ. આપણે કહે છે કે ચારિત્ર મોહના વિપાકની ક્રમશ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવા જે સંયમ લબ્ધિ સ્થાનો તે બધાએ જીવને નથી. કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પોતાની અનુભૂતિ એટલે પોતે જ્યારે સ્વને અનુભવે છે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં તે પોતાની અનુભૂતિ, એટલે એ સમયની જે અનુભૂતિ છે એની સાથે વર્તમાનમાં જે કંઈ સમજી રહ્યો છે એ ભિન્ન છે, જુદું છે એમ કહેવાનો આશય છે. પોતાની અનુભૂતિ એટલે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે એ અનુભવે ત્યારે, એટલે આ જીવ જે મિથ્યાદ્રષ્ટિ છે એને તો એવો અનુભવ થયો જ નથી, એટલે એને ક્યાંથી ખ્યાલ આવે કે શું અનુભૂતિમાં છે. એટલે આચાર્ય ભગવાને પોતાનો અનુભવ જે હતો એને અહીંયા લખી ને મૂક્યો છે કે અમને આવું અનુભવમાં જે આવ્યું છે એ તને જણાવીએ છીએ કે અનુભૂતિના કાળમાં આનંદ સિવાય બીજું કંઈ હોતું નથી. શાંતિ સુખ આનંદનો જ અનુભવ છે, બીજું કંઈ નથી. એ વખતે આ સંયમ લબ્ધિ સ્થાનો, ચારિત્ર મોહના વિપાકની ક્રમશ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવા જે સંયમ લબ્ધિ સ્થાનો તે બધાએ જીવને નથી. કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. શું ચારિત્ર મોહના વિપાકની ક્રમશ નિવૃત્તિ? ચારિત્ર મોહનો વિપાક એટલે આપણે મોહનીય કર્મનો અહીંયા વિચાર કરવાનો છે. મોહનીય કર્મના બે ભાગ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય જાય ત્યારે સમ્યક દર્શન થાય, સાચી શ્રદ્ધા થાય છે, અને ચારિત્ર મોહનીય જાય ત્યારે સુખની અનુભૂતિ થાય છે, એટલે કે ચારિત્ર પ્રગટ થાય છે. કસાયો જાય છે અને એ ચારિત્ર પ્રગટ થાય છે, એ આનંદદાયક સ્થિતિ છે. એટલે ચારિત્ર મોહનો વિપાક, ચારિત્ર મોહનીય ઉદયમાં વર્તતું હોય ત્યારે એને ચારિત્ર હોતું નથી, એને એનું શુદ્ધ ચારિત્ર હોતું નથી. તો એનો જે વિપાક છે એ પછી ધીરે 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 ઓછો થતો જાય, ઘટતો જાય, એટલે નિવૃત્તિ થાય એવી જે દશા છે એને સંયમ લબ્ધિ સ્થાનો કહેવામાં આવે છે. કેમ કે એ દશા બદલાતી 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 જાય છે કે જેમાં જે ચારિત્ર મોહ જે છે એ ઘટતો જાય, ચારિત્ર મોહ ક્રમશ ઘટતો જાય, અને જેમ જેમ એ ઘટતો જાય છે તેમ તેમ સંયમની વૃદ્ધિ થતી જાય છે. અને એવા સંયમના જે સ્થાન છે, સંયમ લબ્ધિ સ્થાન કયા, સંયમની પ્રાપ્તિ થાય છે એટલે લબ્ધિ છે એ અપેક્ષાએ સંયમના લબ્ધિ સ્થાન કયા, કે જેમાં એની દશા ઉત્તરો ઉત્તર વધતી જાય છે. ચોથા ગુણસ્થાનથી પાંચમા ગુણસ્થાનની દશા, છઠ્ઠ સાતમાની ગુણસ્થાનની દશા, આઠમા નવમા દસમાની દશા, એમ એમની જે સંયમ લબ્ધિ જે છે એ વધતી જાય છે. સામે ચારિત્ર મોહનીય, કેમ કે જો દર્શન મોહનીય ગયું એટલે સમ્યક દર્શન પ્રગટ્યું છે અને પછી ખરેખર તો એ ચારિત્ર થાય છે, સમ્યક દર્શન વિના કોઈ ચારિત્ર હોતું નથી. ચોથા ગુણસ્થાનની જે દશા છે એ દશામાં પણ એને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર હોય છે, પછી વિશેષતાથી પુરુષાર્થ કરે છે અને સંયમ આચરણ ચારિત્ર એ ગ્રહણ કરે છે. અને એ પણ બે પ્રકારે હોય છે, કે શ્રાવકનું જે છે અથવા શુલકનું છે, કે જેમાં એને પાંચમું ગુણસ્થાન છે, 12 વ્રતધારી શ્રાવક થયો છે, 11 પ્રતિજ્ઞા છે અથવા 11 પડીમાં ધારી એક શ્રાવક થયો છે, એ ગુણસ્થાન છે, તે પરિગ્રહ સહિતનું છે. અને બીજું મુનિનું છે, જે સાતમું છઠ્ઠું ગુણ સ્થાન જે કહીએ છીએ તે, એમાં એ પૂર્ણપણે નિર્ગ્રંથ મુનિ થયો છે. એ દશા, એવો સંયમ, એ નિરાકાર સંયમ છે. અને એમાં પછી પોતે પુરુષાર્થ કરે છે અને આગળ વધે છે તો આઠમું નવમું દસમું ગુણ સ્થાન હોય છે. એટલે આ જે વાત કરી છે તે આત્માની દશા પ્રમાણેની વાત છે, એમાં બાહ્ય ચારિત્ર એવો અર્થ નથી થતો. સંયમ લબ્ધિ સ્થાનો જે કહેવામાં આવ્યા છે તો એમાં એમ સમજવું કે નિશ્ચયથી જે ચારિત્ર છે એ ચારિત્ર, એ બધા ક્રમશઃ એને એ આગળ એ વધતો જાય છે. કેમ કે પેલી તરફ ચારિત્ર મોહ જે છે એ ઘટતો જાય છે અને એમ આ ચારિત્ર મોહની પ્રકૃતિઓ જે છે એ ક્ષીણ થતી જાય છે અને અહીંયા સંયમ લબ્ધિ સ્થાનોમાં એ આગળ વધતો જાય છે. એટલે એ જે દશાઓ બધી જુદી 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 થાય છે, જે ગુણસ્થાન થાય છે, એ બધું જીવના મૂળ સ્વરૂપમાં નથી. જીવનું મૂળ સ્વરૂપ તો ત્રણેય કાળ શુદ્ધ જ છે, એને કોઈ એવા ભેદરૂપ ચારિત્ર છે જ નહીં. એનું ચારિત્ર તો શુદ્ધ જ છે, એ સિદ્ધ સમાન શુદ્ધ છે, પૂર્ણપણે એ શુદ્ધ જ છે, એમાં કોઈ અશુદ્ધિના અંશ રહ્યા જ નથી. જે કંઈ અશુદ્ધિ વગેરે વર્તે છે એ બધું પર્યાયમાં છે અને એ પર્યાયમાં હોવાનું કારણ કે જીવનો ઊંધો પુરુષાર્થ છે, જીવનો પ્રમાદ છે, જીવનું મિથ્યાત્વ છે, જીવનું અજ્ઞાન છે. એટલે એને વર્તમાન દશામાં જે કંઈ છે તે ચારિત્ર મોહનીનો ઉદય જે વર્તી રહ્યો છે તે બધું એ પર્યાય રૂપે છે, એ વખતની એવી યોગ્યતા છે. પણ જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યાર પછીથી પણ હજી ચારિત્ર પૂરેપૂરું પ્રગટ નથી થયું. ચારિત્ર પૂરેપૂરું પ્રગટ થાય એ માટે એ પુરુષાર્થ કરે છે તો આ બધા ગુણ સ્થાન હોય છે. એટલે પોતાની દશા ધીરે 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 એ ઊંચી થતી જાય છે. એટલે ક્રમશ એને ચારિત્ર મૌનના વિપાક છે એ ઘટતા જાય છે, એની નિવૃત્તિ થતી જાય છે. એવા એ સંયમ લબ્ધિ સ્થાનો જીવના મૂળ સ્વરૂપમાં નથી. મૂળ સ્વરૂપ તો શુદ્ધ પૂર્ણ પણ એવું જ અનુભવમાં આવે છે. જેવું છે તેવું શુદ્ધ જ અનુભવમાં આવે છે, એમાં અશુદ્ધિ ક્યાંય અનુભવાતી નથી. એટલે જેણે અનુભવ કર્યો છે એ આપણને એમ કહે છે. તો આ 27મો બોલ છે, એમાં આપણે ગુરુદેવે જે થોડી વાત લીધી છે એને પણ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 3, એમાં ગુરુદેવ કહે છે કે સંયમ લબ્ધિના સ્થાન છે તે બધાએ જીવને નથી એમ કહે છે. ચારિત્રની સંયમની જે નિર્મળ પર્યાયો છે તે ભેદરૂપ છે, જ્યારે આત્મા અખંડ અભેદ દ્રવ્ય છે. તેથી અભેદ દ્રવ્ય સ્વરૂપ જીવમાં આ ચારિત્રના ભેદો નથી એમ કહ્યું છે. અહીં નિમિત્ત રાગ અને ભેદનું પણ લક્ષ કરવા યોગ્ય નથી એમ કહેવું છે. અંદર પૂર્ણ પરમાત્મા ચૈતન્યદેવ સાક્ષાત સ્વસ્વરૂપે બિરાજમાન છે. પોતાનો આત્મા, નિજ આત્મા, જે શુદ્ધ આત્મા છે એની વાત કરી છે. તેના તરફ ઢળતા વર્તમાન પર્યાયને તેમાં ઢાળી એકાગ્ર કરતા જે પોતાનો અનુભવ થાય તેને સ્વનો અનુભવ એટલે કે સ્વાનુભૂતિ કહેવામાં આવે, તે સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. તે સ્વાનુભૂતિમાં પેલા સંયમના ભેદ આવતા નથી, એ ભિન્ન જુદા એનાથી રહી જાય છે. કોઈને લાગે કે આ તો એકાંત છે, એકલું નિશ્ચય છે, નિશ્ચય છે. ગુરુદેવ કહે છે કે પણ બાપુ નિશ્ચય એટલે જ સત્ય અને વ્યવહાર તો ઉપજાર છે, આ તો સમ્યક એકાંત છે. વિતરાગ દેવે પ્રરૂપેલો માર્ગ આવો જ છે. સમ્યક એકાંત, સમ્યક એકાંતની વાત કરી છે ગુરુદેવ. વારંવાર આ શબ્દો વાપરે છે. એકાંતને અનેકાંત આપણે સમજીએ છીએ. અહીંયા નિશ્ચય અપેક્ષાએ જ એકલી વાત કરીએ તો એકાંત થાય છે, પણ એ એકાંત સમ્યક એકાંત છે, સાચું એકાંત છે, જે શ્રદ્ધવા લાયક છે એવું એકાંત છે. એને છોડીને કોઈ ધર્મ જેવી વાત છે જ નહીં. એટલે એ સમ્યક એકાંત છે, જે દ્રષ્ટિનો વિષય છે. સાથે સાથે જે રહેલો વ્યવહાર છે, સાથે જે રહેલો વ્યવહાર છે એ માત્ર જાણવા રૂપે જ પ્રયોજનવાન છે. એ આદરવા રૂપે આશ્રય કરવા રૂપે પ્રયોજનવાન નથી. એટલે આ જે સમ્યક એકાંત છે એ જ સત્ય છે અને વ્યવહાર તો ઉપચાર છે. આ વાત ગુરુદેવે અહીંયા ફરીથી લીધી છે. વિતરાગ દેવે પ્રરૂપેલો માર્ગ આવો જ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એટલે પોતાનો આત્મા, ત્રણેય કાળ જે શુદ્ધ રહેવાવાળું દ્રવ્ય, જીવ દ્રવ્ય, એને ધ્યેય બનાવીને પ્રગટ થતી ધ્યાનની દશા, એને ધ્યેય બનાવીને પ્રગટ થતી ધ્યાનની દશા કે જે વખતે એને બીજા કોઈ વિકલ્પ પણ નથી, આ ધ્યાન અને આ ધ્યેય એવો કોઈ ભેદ પણ નથી, એવો કોઈ વિકલ્પ પણ રહેતો નથી, પોતે પોતારૂપે થઈ જાય છે એવી એ દશા, એમાં જે દ્રષ્ટિનો વિષય તે શુદ્ધ આત્મા છે. અનુભવમાં પણ એ જ શુદ્ધ આત્મા આવે છે, પણ અનુભવમાં જે અનુભવાય છે તે આનંદ અને સુખનો અનુભવ છે. કેમ કે સ્વરૂપ જ એવું છે એટલે આનંદ અને સુખનો અનુભવ થાય છે. તેમાં આવા કોઈ સંયમ લબ્ધિ સ્થાનો નથી, તથા શુદ્ધ આત્માને વિષય કરનારી દ્રષ્ટિ, શુદ્ધ આત્માને વિષય કરનારી જે દ્રષ્ટિ, જે અનુભૂતિ, તેમાં પણ તે સંયમ લબ્ધિના ભેદો જણાતા નથી, એટલે કે ભિન્ન રહી જાય છે. વિતરાગનો માર્ગ આવો સૂક્ષ્મ છે, એ વાદ વિવાદ કરવાથી કંઈ પ્રાપ્ત થાય એમ નથી. અહીં સંયમ લબ્ધિના સ્થાનોને પુદ્ગળના પરિણામમાં કહ્યા છે ને, તેમાં ક્ષયોક્ષમ ચારિત્ર પણ આવી ગયું. કેમ કે ચારિત્રના ભેદ છે ને, એવા ભેદરૂપ કંઈ ભગવાનની અંદર કંઈ છે નહીં. આત્મા ભગવાન, આત્મા એ અભેદ છે, એમાં કોઈ ભેદ પડતા નથી. જે કંઈ છે તે બધું બહાર પર્યાયમાં છે. આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, એ ધ્રુવ તત્વ છે, એ બદલાતું નથી અને એ એવું ને એવું જ રહે છે. માટે તો એ એવું શુદ્ધ પર્યાયમાં પણ પ્રાપ્ત કરી શકાય છે. પર્યાય તરફનું લક્ષ્ય છોડાવવા, એટલે વર્તમાન પર્યાય એની છે એના તરફનું જે લક્ષ્ય છે એને છોડાવવા માટે, અને જે ત્રણેય કાળ શુદ્ધ વસ્તુ જે છે ભગવાન આત્મા, એનું લક્ષ્ય કરાવવા માટે, એટલે કે ત્યાં લક્ષ્ય પર્યાયને, પર્યાયને કઈ પર્યાયને લઈ જવી છે કે જે પર્યાય અત્યારે વર્તમાનમાં બહારનું લક્ષ્ય કરી રહી છે. અત્યારે લક્ષ્ય અહીંયા સ્વાધ્યાયમાં છે, તો એ સ્વાધ્યાયનું લક્ષ્ય કરનારી એ દશા એ પર્યાય છે. હવે એને બદલે આ પર્યાયને અંદર લઈ જવી, એટલે એ પર્યાય તો પતી ગઈ. હવે એને જે નવી પર્યાય જે થવાની છે એ અંદર આત્માનું લક્ષ્ય કરતા, અંતર્મુખ થતા જે પર્યાય થશે તે, એટલે કંઈ પેલી જૂની પર્યાય વિલીન થઈ ગઈ એ કંઈ અંતરમાં જાય છે, આત્મામાં જાય છે એમ નથી. પણ વ્યવહારથી એમ કહેવામાં આવે કે એના લક્ષ્યરૂપ પર્યાયને અંદરમાં લઈ જાય, એટલે અહીંયા શબ્દ એમ મૂક્યા કે લક્ષ્ય પર્યાયને ઢાળવા. ત્રિકાળી વસ્તુ છે ત્યાં લક્ષ્ય પર્યાયને ઢાળવી, એટલે હવે પછી જે પર્યાય થાય એ પર્યાય આત્માનું લક્ષ્ય કરનારી પર્યાય હોય. હવે જે પર્યાય થાય તે આ સ્વાધ્યાયનું લક્ષ્ય નહીં, પણ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરનારી જે પર્યાય થાય છે, તો એ આત્મા પોતે અનુભવાય છે. એટલે ત્રિકાળી નાયકનો અનુભવ થાય છે. અને એ અનુભવ કેવો છે એના વર્ણનો તો ઘણા છે પ્રભુ, પણ એમાં મુખ્યતા જો કોઈ વાતની હોય તો એ અનુભવ જે છે તે અલૌકિક આનંદનો અનુભવ છે, શાંતિનો અનુભવ છે. કોઈ પ્રકારના વિકલ્પ નથી, શાંતિ વર્તે છે. આત્મપ્રદેશોનું કંપન એ વખતે નથી, કોઈ આકુલતા વ્યાકુલતાનો અનુભવ નથી, પરમ શાંતિ છે અને આનંદ અને સુખનો એ અનુભવ છે. એ અનુભવને અમૃતનો અનુભવ કહે છે ગુરુદેવ ઘણીવાર, કે એ અમૃતના ધોધ અંદર તો વહી રહ્યા છે. એટલે એ પર્યાય જે હવે નવી થશે તેની વાત છે, એ પર્યાયને ક્યાંક લઈ એવી પર્યાય પ્રગટ કરવી છે. એટલે લક્ષ્ય જે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જે લક્ષ્ય એને એ આત્મા તરફ ઢાળવાથી એવી જે પર્યાય થાય છે તે પર્યાય એ અનુભૂતિની પર્યાય છે. એ અનુભૂતિનો કાળ છે, એ સમયે એને સંયમ લબ્ધિના પરિણામને અનુભવમાં લે એ આવતા નથી, એટલે એનાથી જુદા ભિન્ન એ માને છે. જ્યારે એ પર્યાય થાય છે, શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે, અનુભૂતિની પર્યાય છે, તો એ સમયે એને સંયમ લબ્ધિના પરિણામ જે છે એનો અનુભવ થતો નથી. તો પછી સંયમ લબ્ધિના જે પરિણામ છે એટલે ચારિત્ર ની જે દશા છે, ક્ષયોપશમિક અને ક્ષાયિક વગેરે જે કંઈ છે, એ બધું એ ક્યાં રહી જાય છે? તો કે બહારમાં રહી જાય છે. એનો કોઈ અનુભવ નથી, પોતાનું શુદ્ધ સ્વરૂપ જ અનુભવમાં આવે છે. એટલે એ બધા પરિણામને, સંયમ લબ્ધિના પરિણામને પુદ્ગળમય કહ્યા છે. અથવા બીજી રીતે કહીએ તો તે સંયમના નિર્મળ પરિણામના સ્થાનો ઉપર લક્ષ જતા વિકલ્પ થાય છે. બીજી રીતે કહીએ એટલે કે જો તમને સમ્યક દર્શન થયું છે અને તમારી ચોથા ગુણસ્થાનની કે પાંચમા ગુણસ્થાનની દશા છે અને એમ તમારું એ સંયમનું કોઈ સ્થાન છે અને એ સ્થાન જે વર્તે છે, એવી જે દશા વર્તે છે પાંચમા ગુણસ્થાનની, ચોથા ગુણસ્થાનની, છઠ્ઠા ગુણસ્થાનની, અને એના ઉપર જ્યારે લક્ષ જાય છે તો વિકલ્પ થાય છે. એટલે એ પર્યાય ઉપર લક્ષ જાય તો વિકલ્પ થાય. અને સમ્યક દર્શનની જે પર્યાય પહેલા થઈ ગઈ એ પર્યાયનું લક્ષ થાય તો પણ વિકલ્પ થાય. માત્ર આત્મા ધ્રુવ તિકાળી એનું લક્ષ કરવાથી જ શુદ્ધ નિર્મળ પર્યાય થાય. એટલે બીજી રીતે કહીએ તો જે સંયમના નિર્મળ પરિણામના સ્થાનો ઉપર લક્ષ જતા વિકલ્પ થાય છે, માટે તેને પુદ્ગલના પરિણામમય કહ્યા છે. અંતર્મુખ પુરુષાર્થ વધવાથી, આત્મા તરફ દ્રષ્ટિ કરવાથી અને અંતર્મુખ થવાથી, આત્મામાં જ લક્ષ કરવાથી, એવા અંતર્મુખ પુરુષાર્થ કરવાથી જે શુદ્ધ પર્યાય થાય છે, જે પર્યાય એ પોતે પોતાને અનુભવનારી પર્યાય છે, એ અનુભૂતિની પર્યાય છે, એવી પર્યાય જે થાય છે એમાં ભગવાન આત્મા એને સ્પષ્ટ અનુભવાય છે, આનંદરૂપે અનુભવાય છે, ત્યારે આ કોઈ સ્થાન સંયમ લબ્ધિના છે તે અનુભવમાં આવતા નથી. એટલે અંતર્મુખ પુરુષાર્થ વધવાથી, અને એમાં એ વારંવાર એવો પુરુષાર્થ કરે છે, વારંવાર એ આત્મામાં જાય છે એમ એનો પુરુષાર્થ વધે છે, અને વારંવાર એ આત્મામાં જાય છે તો વધારે સમય માટે જાય છે, વધારે એ ઉગ્રતાપૂર્વક પુરુષાર્થ કરે છે, એની એકાગ્રતા ખૂબ 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 વધી ગઈ છે. એટલે એમ ક્રમે ક્રમે એ સંયમની દશા વધે છે. પરંતુ અહીં કહે છે કે એ દશા જે છે એ ખરેખર જીવના મૂળ સ્વરૂપમાં નથી, કેમ કે એ તો એ પુરુષાર્થની વાત કરી છે કે જે ઉગ્રતા કરે છે, એકાગ્રતા કરે છે અને પોતાના સ્વરૂપમાં જાય છે. અહીંયા તો એમ કહે છે કે તારું સ્વરૂપ જ એવું છે તો પછી શું વાત છે? તું વર્તમાન પર્યાયમાં જે હતો એ જે તારી દશા હતી, અશુદ્ધ દશા, એમાંથી તું તારા મૂળ સ્વરૂપમાં જવાનો જે પુરુષાર્થ કરે છે ને, એ જેટલો વખત માટે જાય છે ને, આ બધું જે છે એ બધા સ્થાન, એ બધી દશા, એ બધી દશાથી તું જુદો ભગવાન આત્મા પૂર્ણ છો અને એ તો કાયમ પૂર્ણતા રહેવાની જ છે. તું જ્યારે જ્યારે જઈશ ત્યારે તને એ પૂર્ણતાનો અનુભવ થશે. એટલે આ જવાનો જે પુરુષાર્થ તારો છે અને તું એમાંથી પાછો બહાર આવી જાય છે ને ફરી જવા માટે પુરુષાર્થ કરી રહ્યો છે, એમ તારી જેમ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, એકાગ્રતા વધતી જાય છે, તારું ત્યાં લક્ષ વધતું જાય છે, એ બધું જે છે તે બહાર પર્યાયમાં જે છે એ પર્યાયોને પણ, એટલે એવા સ્થાનોને, સંયમ લબ્ધિના સ્થાનોને પણ મૂળ સ્વરૂપથી જુદા ગણાવ્યા છે. એટલે કે મૂળ સ્વરૂપમાં, આત્મામાં એવા સ્થાન નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, શુદ્ધ છે, પૂર્ણપણે શુદ્ધ છે, એમ અહીંયા કહેવું છે. કે છે કે એવી દશા જીવને નથી, કારણ કે જે અનુભૂતિની પર્યાય દ્રવ્યમાં ઢળે છે તેમાં તે દશા સ્થાનો ભેદો રહેતા નથી, એટલે કે અનુભવમાં આવતા નથી. હવે આ અહીંયા સુધી આપણે આ બોલ પૂરો કરીએ છીએ. હવે એક પ્રશ્ન અહીંયા કર્યો છે કે આ તો આપે કોઈ નવો માર્ગ કાઢ્યો જેને આ બધું સમજાતું નથી, માત્ર આવીને સાંભળીને ચાલ્યા જાય છે, એને બધું આ નવું લાગે, શાસ્ત્રનો કોઈ અભ્યાસ નથી, એને બધું નવું લાગે, એને એમ થાય કે અમને તો આ બધું ઉપદેશ મળ્યો હતો વ્રત તપ કરવાનો અને એમાંનું તો કંઈ અહીંયા આવ્યું જ નહીં, એ તો બધી વાત આવી જ નહીં, આ તો જવો નવી જાતનો કોઈ ધર્મ જણાય છે. અને એનું સમાધાન ગુરુદેવે આપ્યું છે, ભાઈ જે કરવાનું છે તે આત્મામાં કરવાનું છે. મુક્ત દશા આત્માની છે, શરીરની તો નથી. મુક્ત દશા જે પ્રાપ્ત કરવાની છે તે આત્માની છે, શરીર તો અહીંયા રહી જવાનું છે, શરીર પૂદગળ છે, પૂદગળ પોતાનું કામ કરશે. એટલે જીવ જે છે તે મુક્ત જ છે, મુક્ત સ્વરૂપ છે, એવો નિર્ણય થાય તો પછી મુક્તિનો પુરુષાર્થ ઉપડે. એટલે મુક્તિ કોની કરવી છે? મુક્તિ કોની કરવી છે? જીવને કર્મરહિત દશા પ્રાપ્ત કરવી છે, વિભાવરહિત દશા પ્રાપ્ત કરી છે, કષાય રહિત દશા પ્રાપ્ત કરી છે. એટલે જે કરવું છે તે બધું જીવમાં કરવાનું છે. જીવ વિભાવ ભાવે પરિણમી અને પોતાની આસપાસ, વિભાવ ભાવે પરિણમી અને પોતાની આસપાસ જે જાળું રચે છે એ જાળાને દૂર કરવાનું છે. બાકી એ જાળાને અનુરૂપ જે દ્રવ્ય કર્મ બંધાય છે એ તો એના કાળે એની મેળે એ તો ખરી જાય જ છે, પણ નવા નવા જાળા એ ઉભા કરે છે. જીવ પોતે વિભાવ ભાવમાં વર્તી અને નવા નવા જાળા ઉભા કરે છે, એટલે એ જાળા ઉભા કરનારો પોતે છે. આવો જયારે એને નિર્ણય થાય, આવો નિર્ણય થાય અને પોતે શુદ્ધ સ્વરૂપ છે, ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે એ વાતનો એને વિશ્વાસ હોય તો પછી એનો પુરુષાર્થ સાચો થાય કે આ જાળા મેં ઉભા કર્યા છે ને હવે મારે નવા જાળા ઉભા કરવા નથી, મારે વિભાવ ભાવ કરવા નથી. તો વિભાવ ભાવ નથી કરવા તો શું કરવું છે? તો કે શુદ્ધ ભાવમાં જ રહેવું છે. તો એ શુદ્ધ ભાવમાં રહેવાનું થાય તો પછી નવા જાળા ઉત્પન્ન નહીં થાય તો મુક્તિ છે. આ મોક્ષ માર્ગ થયો, આ સિદ્ધની પર્યાય આ રીતે પ્રગટ થાય છે. તો આવો જયારે માર્ગ હોય ત્યારે પછી પુરુષાર્થ કઈ જગ્યાએ હોય? પુરુષાર્થ આત્મામાં હોય કે બહારમાં હોય? વ્રત દયા દાન તપના જે ભાવ છે તે શુભ ભાવ છે. હિંસા ચોરી જુઠ્ઠું એવા ભાવ છે તે અશુભ ભાવ છે. એ બંને ભાવ જે છે તે આત્માના ભાવ કરતા જુદા ભાવ છે, અશુદ્ધ ભાવ છે. એટલે એવા અશુદ્ધ ભાવ શુભ હોય તેથી કરીને આત્મામાં જવાય એવું કેવી રીતે બને? શુભ ભાવ જે છે એમાં શુભ ભાવને માટે લક્ષ ક્યાં થાય છે? શુભ ભાવ માટે લક્ષ આત્મામાં નથી થતું, પરના લક્ષે શુભ ભાવ થાય છે. પોતાના સ્વરૂપમાં જાય છે ને એ શુદ્ધ ભાવ જે વર્તે છે એ વખતે કોઈ શુભ ભાવ હોતા નથી. શુભ ભાવ માટે લક્ષ ક્યાં હોય છે? દેવ ગુરુ શાસ્ત્ર તરફનું લક્ષ છે, એ શુભ ભાવ છે. અને શુભ ભાવ તે નિમિત્ત કારણ છે. જ્યારે એ પોતે પોતાના અંતરમાં જાય છે ત્યારે એ શુભ ભાવ એ વખતે રહેતો નથી. અત્યારે શુભ ભાવ છે, સમજો કે અત્યારે તીર્થંકર ભગવાનની વાણી સાંભળી રહ્યો હોય, સમોસરણમાં બેઠો હોય તો એને શુભ ભાવ હોય, અહોભાવ હોય, પણ અંદરમાં જાય ત્યારે એ શુભ ભાવ રહેતો નથી. એના પછીની જે પર્યાય છે એ બીજા સમયની છે કે જે વખતે શુદ્ધ ભાવમાં ચાલ્યો ગયો છે, એ વખતે શુદ્ધ ભાવમાં ચાલ્યો જાય છે. એટલે શુદ્ધ ભાવ એટલે આત્મામાં જાય છે ત્યારે કોઈ શુભ ભાવ હોતા જ નથી. એટલે આખો પુરુષાર્થ જે છે તે આત્મામાં કરવાનો છે. તો બાહ્યમાં જે કંઈ થઈ રહ્યું છે એ માર્ગ નથી, પણ એ સાથે એવું જ હોય છે એનું જ્ઞાન કરાવવામાં આવે, એનું ભાન કરાવવામાં આવે, એટલે કે એવા જ નિમિત્તો હોય છે. દેવ ગુરુ શાસ્ત્રના જ નિમિત્ત હોય છે. સમ્યક દર્શન થાય ત્યારે એવા નિમિત્ત હોય છે. પણ સમ્યક દર્શન થાય છે તે કોના આશ્રય થાય છે? ક્યાં લક્ષ કરતા થાય છે? સમ્યક દર્શન થાય છે તે કોનું લક્ષ કરતા થાય છે? આત્માનું લક્ષ કરતા થાય છે, આત્માનો આશ્રય કરતા થાય છે. એમાં દેવગુરુ શાસ્ત્રનું એ લક્ષ એ વખતે હોતું નથી. દેવગુરુ શાસ્ત્રનું લક્ષ થાય છે ત્યારે જે માહિતી રૂપે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ થાય છે, વસ્તુનું સ્વરૂપ સમજાય છે, તે ભેદથી સમજાય છે, એ બધો આખો વ્યવહાર છે. પણ પછી એ માહિતી મેળવી, એ થિયરી બધી કરી ત્યાર પછીથી જ્યારે પ્રેક્ટિકલ કરવા બેસે છે તો એ નિર્વિકલ ધ્યાનની દશામાં છે ત્યારે એ આશ્રય કોનો કરે છે? સ્વરૂપનો આશ્રય કરે છે. ત્રિકાળી નાયક સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે એનો આશ્રય કરે છે, એનું લક્ષ્ય કરે છે અને એમ એને શુદ્ધ નિર્મળ પર્યાય સમ્યક દર્શનની પ્રગટ થાય છે. એટલે પુરુષાર્થની સાચી દિશા શું છે એ વાત જે સમજ્યો નથી એને આવા નક્કામાં પ્રશ્ન થાય, એ આવું બોલે કે આ તો આપે કોઈ નવો માર્ગ કાઢ્યો, એને આમ થાય. કેમ કે એને પેલી દયાદાન વ્રત તપની ભાવની વાત ના આવીને એટલા માટે થઈને એમ થાય. શુભ ભાવની વાતને બદલે શુદ્ધ ભાવની વાત કરીને એટલા માટે. પણ પ્રભુ શુભ ભાવનો ઉપદેશ તો આપવામાં આવી જ રહ્યો છે. અનાદિનો એવો ઉપદેશ જે છે એ શુભ ભાવનો ઉપદેશ છે એમ કરીને આપવામાં આવ્યો છે. એને તું ધર્મ સમજી બેઠો છે એ તારી ભૂલ અહીંયા દર્શાવી છે કે શુભ ભાવ તે શુભ ભાવ જ છે, એ ધર્મ નથી. ધર્મ તો એ છે કે જે શુદ્ધ ભાવમાં લઈ જાય એનું નામ ધર્મ છે, એ મોક્ષનો માર્ગ છે. એટલે ગુરુદેવ અહીંયા એની સ્પષ્ટતા કરે છે કે ભાઈ આ નવો માર્ગ નથી પ્રભુ, આ તો અનાદિનો માર્ગ છે, અનાદિનો આ જ માર્ગ છે, નવો નથી. અરે આ માર્ગના ભાન વિના તું 84 અવતાર કરીને મરી ગયો. કેટલા અવતાર કર્યા, જન્મ મરણ જન્મ મરણ કેટલા કર્યા, તને પરિચય નથી તેથી નવો લાગે છે. મિથ્યા દ્રષ્ટિને આ નવું લાગે, પણ શું થાય બાપુ, નિમિત્તની દ્રષ્ટિથી, શુભ રાગની દ્રષ્ટિથી અને ભેદની દ્રષ્ટિથી તો વિકાર જ ઉત્પન્ન થાય છે. શું કહ્યું? નિમિત્તની દ્રષ્ટિથી, શુભ રાગની દ્રષ્ટિથી અને ભેદની દ્રષ્ટિથી શું થાય? બારમાં જ રહેવાય, વિભાવ ભાવ વિકારી ભાવ અશુદ્ધ ભાવે જ રહેવાય, આત્મા સિવાયના અન્ય ભાવે જ રહેવાય, એવી દ્રષ્ટિ કરવી એટલે એવું લક્ષ કરવું, એમાં રૂચિ થવી, એનો રાગ થવો, શાસ્ત્ર વાંચવાનો રાગ થવો, શાસ્ત્ર વાંચવું એના અર્થ કરવા ખૂબ ખૂબ ડેપ્થમાં જવું, એ પણ શું છે? એ કે આત્માનો ભાવ નથી. એમ જ કર્યા કરે, કર્યા કરે, કર્યા કરે, જીવન પૂરું કરે, પંડિત એમાં ને પંડિત એમાં જીવન પૂરું કરે, આત્મામાં જાય જ નહીં, સમ્યક દર્શન થાય જ નહીં. પોતે પુરુષાર્થ જે કરવાનો છે તે આત્મામાં અંદરમાં કરવાનો છે, પણ એ પુરુષાર્થ ક્યારે કરી શકે કે જેવું આત્માનું સ્વરૂપ છે એવું એ સમજે, એની સાથે રહેલા બીજા બધા તત્વોને પણ એ સમજે, એટલે કે નવ તત્વ જે કયા છે એને પણ એ સમજે કે એ બધું પર્યાય રૂપે કઈ રીતે છે, એ બધાના સંબંધોને તપાસે કે આત્મા સાથે એના શું સંબંધો છે, એને એ તપાસે કઈ રીતે છે. આ બધું જ્યારે સમજે ત્યાર પછીથી જ એ પોતે પોતાનો સાચો પુરુષાર્થ એટલે કે જે પ્રેક્ટિકલ કરવાનું છે તે આત્મામાં જવાનું છે તે કરી શકે. એટલે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ જેને કર્યો જ નથી એને માટે તો આ બધું બહુ નવું લાગવાનું છે, એને તો એમ જ લાગશે કે આ બધું કેવી રીતે આવ્યું. આ તો કેવી વાત છે કે કોઈ ગામડીઓ હોય અને એ પેલા એમડી થયેલા ડોક્ટર હોય એને જુએ, એને એમ થાય કે આ તો કંઈ કરતા જ નથી, આ તો કંઈ કરતા જ નથી, બસ એ ખાલી આમનામાં પેલા કાગળિયા જોઈ અને એને તો બસ સૂચના આપી દીધી આસિસ્ટન્ટ ડોક્ટરને, એ તો કંઈ કરતા જ નથી, એને તો એવું જ લાગે. કેમકે મેઇન ડોક્ટર જે છે એ બધા રિપોર્ટ જોઈ લે અને પછી પેલા નીચેના ડોક્ટરને કહી દે કે ચાલો ભાઈ આને આ પ્રમાણે ટ્રીટમેન્ટ લખી લો, એટલે ઇન્જેક્શન આપવું કે આ કરવું કે તે કરવું. પેલાને તો એમ જ લાગે આ તો કંઈ કરતા જ નથી, દવા તો કંઈ કરતા જ નથી. અને પછી જે કેરી આઉટ કરે છે જે ઓર્ડર બધા, એ પેલો કમ્પાઉન્ડર હોય કે નર્સ હોય જે એને ઇન્જેક્શન આપે, એ જ એને તો બરાબર લાગે કે આ બરાબર કરી જાય, દવા તો મારી આ લોકો કરી જાય, પેલો તો કંઈ કરતો જ નથી, એને તો ફી લઈ લીધી 500 રૂપિયા, એ તો કંઈ કરતો જ નથી, આ ઇન્જેક્શન આપ્યું ને બધું કર્યું ને ડ્રેસિંગ કર્યું ને એ તો બધું આ નર્સ બેને કર્યું. બરાબર છે, આના જેવી આ વાત છે, આના જેવી આ વાત છે, એની સાથે સરખામણી કરી શકાય છે કે આ વ્રત ને તપ ને આ બધું તો કંઈ આમાં આવ્યું જ નહીં, અને આ તો માત્ર એટલું જ કહી દીધું બસ કે આત્મામાં જા, બસ આવી વાત કરી દીધી. આવો કોઈ ધર્મ કહેતો હશે? એટલે હવે એને ગુરુદેવ કેવા લાગે, પણ ભાઈ તું ક્યાં અટક્યો છે, તારી ભૂલ બતાવે છે, એ ભૂલ બતાવે છે, એ વાત મહત્વની છે. લોકો કન્સલ્ટેશન કરે છે તો એક કલાકના કન્સલ્ટેશનના $100 પણ આપે છે, $250 પણ આપે છે, $500 પણ આપે છે. સામે જેની સાથે કન્સલ્ટેશન કરે છે એને જે પ્રશ્ન પૂછે છે અને જે જવાબ આપે છે એ પ્રમાણે એના કન્સલ્ટેશનના ચાર્જ આપે છે. અરે $1000 પણ આપવા પડે છે. કોની સાથે કન્સલ્ટેશન કરો છો તમે, વકીલની સાથે કે કોની સલાહ લો છો, એ પ્રમાણે વાતના વાત કરવાના પૈસા. પેલો કંઈ કરી આપતો નથી, પાછો પેલો તમારું કંઈ કામ કરી નથી આપતો, પણ છતાંય તમારા પ્રોબ્લેમ સોલ્વ થાય છે. આવું જ કંઈક અહીંયા છે કે ગુરુદેવે જે બતાવ્યું છે એ તારા અનંતકાળ અનંત ભવો જે થયા એ ભવનું ભ્રમણ જે ચાલી રહ્યું છે વર્તમાનમાં પણ તું એવો ને એવો રહ્યો છે એ ભ્રમણને તોડવા માટેનો માર્ગ છે. આવું કન્સલ્ટેશન પ્રભુ, આવું કન્સલ્ટેશન અમૂલ્ય કહેવાય, એની કિંમત કોઈ પૈસામાં આંકી ન શકાય. ગુરુદેવે જે આટલા વર્ષો સુધી મફતમાં આ બધું સમજાયું, મફતમાં સમજાયું એટલે તને એની કિંમત નથી લાગતી. ભલા ભગવાન, આવું કોણ સમજાવે કે તારા શુભભાવ જે છે એ ધર્મ નથી, એનાથી ઉપર બીજો કોઈ ધર્મ છે આત્મામાં જવું, એ બધી વાત કોણ સમજાવે? કોણ એવી કૃપા કરે, કોણ અનુકંપા કરે? પ્રભુ પોતે પોતાનું કરતા હતા, ગુરુદેવ પોતાનો પુરુષાર્થ સાચા માર્ગે હતો, જ્ઞાની હતા, મહાપુરુષ, તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે, અનુકંપા કરી, કરુણા કરી, અને જેમણે પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરતા હતા એવા પૂજ્ય ગુરુદેવે કેટલી કરુણા કરીને બધું મફતમાં આપ્યું, એટલે તમને તેમ જ લાગે કે આ તો કંઈ છે જ નહીં. ભાઈ તમે એક કલાકના અહીંયા $1000 આપવા માટે તૈયાર થઈ જાઓ છો કન્સલ્ટેશનના, અને આ વાત જે અનંત કાળના જે જન્મ મરણ જે થઈ રહ્યા છે એને ટાળવાની વાત એવા કન્સલ્ટેશન માટે થઈને તમારે શું આપવું પડે? કૃપાળુદેવમાં આવે છે ને કે પછી શિષ્યને આ જયારે જ્ઞાન થાય છે ત્યારે એને હોભાવ આવે છે, તો કહે છે કે હું આપના ચરણમાં શું આપું પ્રભુ, શું આપના ચરણ મને ધરવું, આપે તો આ આત્મા બતાવ્યો છે, એટલે આપણે શું ગુરુદેવના ચરણમાં આપણે તો શું મૂકવાના હતા, આપણે શું મૂકીને મૂકવાના હતા, શું ચરણમાં મૂકીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ, નિમિત્તની દ્રષ્ટિથી, શુભરાગની દ્રષ્ટિથી અને ભેદની દ્રષ્ટિથી તો વિકાર જ ઉત્પન્ન થાય છે અને તેના ફળમાં ચાર ગતિમાં રખડવાનું ને રજળવાનું જ થાય છે. અહીં તો કહે છે કે શુદ્ધ જીવ દ્રવ્યના આશ્રયે જે નિર્મળતાના પરિણામો, સંયમ લબ્ધિના પરિણામો ઉત્પન્ન થાય છે તે પર્યાય રૂપે તો છે, પણ તે દ્રવ્યમાં નથી. જે કંઈ પરિણામો થયા, પરિણામ થયા એટલે પર્યાય થઈ, એ બધા એ દ્રવ્યમાં નથી. અનાદિનો આવો જ માર્ગ છે. જેને હિત કરવું હોય એને સમજવું પડશે કે ભેદ કોઈ દ્રવ્યની અંદર નથી, એટલે પોતાનું ત્રિકાળ દ્રવ્ય જે છે એની અંદર કોઈ ભેદ છે નહીં, એ તો અખંડ છે, અભેદ છે. પણ કોને એનું સાચું જ્ઞાન થાય? જેને દ્રવ્ય દ્રષ્ટિ થાય, દ્રવ્ય અનુભૂતિમાં જણાય. દ્રવ્ય એટલે, દ્રવ્ય એટલે પોતાનો આત્મા, નિજ સ્વરૂપ એ અનુભવમાં આવે, એને એ ભેદ પછી નથી જણાતા, અખંડ અભેદ ભગવાન આત્માનો અનુભવ થાય છે. એમાં વાદ વિવાદે કંઈ થતું નથી. ફરી એક પ્રશ્ન મૂક્યો છે, કેમ કે આમાં અંદરમાં જવાથી જે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે ને, એ માટે થઈને એક પ્રશ્ન ફરીથી મૂક્યો કે તત્વાર્થ સૂત્રમાં સમ્યક દર્શન નિસર્ગ અને અધિગમ એમ બંને રીતથી થાય છે, છતાં આપ કહો છો કે એક નિસર્ગથી જ થાય છે, એ કેવી રીતે? સમ્યક દર્શનના બે પ્રકાર છે ને, ઉત્પન્ન થવાની અપેક્ષા એ નિસર્ગ જ અને અધિગમ જ. એટલે નિસર્ગ અને અધિગમ એ બે રીત, બે રીત કહી છે. અને આપ તો એમ કહો છો કે એક નિસર્ગથી જ થાય, એટલે નિસર્ગ એટલે પોતાના કારણે પોતાથી થાય, અધિગમ જ એટલે એમાં પરથી થાય, પરના નિમિત્તથી થાય, એટલે દેવગુરુ શાસ્ત્રથી થાય. અને તમે તો અહીંયા પોતાથી જ થાય એમ જ કહો છો, દેવગુરુ શાસ્ત્રથી થાય એમ તો કહેતા નથી, એમ કહેવાનો આશય છે. એનું સમાધાન આપ્યું છે કે પ્રભુ ધ્યાન દઈને સાંભળ ભાઈ, સમ્યક દર્શનની પર્યાય, શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય, એ પર્યાય કોનું લક્ષ કરતા થાય છે? પોતાના આત્માનું લક્ષ કરતા થાય છે. અને પહેલા જયારે એ જાણવા બેઠો હતો એ વખતે એને બહાર પરનું લક્ષ હતું, દેવગુરુ શાસ્ત્રનું લક્ષ હતું, એ પર્યાય હતી. તે કેવી પર્યાય હતી? એ શુભ ભાવની પર્યાય હતી. એ વખતે આત્માનું લક્ષ હતું નહીં તો ત્યારે સમ્યક દર્શન હતું નહીં. એટલે સીધી વાત છે, ગુરુદેવ સમજાવે છે કે સમ્યક દર્શનની પર્યાય વર્તમાન પર્યાયને અંતરમાં વાળતા પ્રગટ થાય છે. એટલે કે વર્તમાન પર્યાય એટલે લક્ષ જે છે એને અંતરમાં વાળવું છે. વર્તમાનની આ પર્યાય એ તો જતી રહેવાની છે, એક સમયમાં એ તો ભૂતકાળની થઈ જાય છે, પણ હવે નવી પર્યાય જે થાય એ આત્મામાં વળતા, લક્ષ આત્મામાં લઈ જતા થાય છે, ત્યારે નિમિત્ત કે રાગનું પણ લક્ષ રહેતું નથી. તું અત્યારે સ્વાધ્યાય કરે છે ત્યારે તારી જે પર્યાય થઈ રહી છે તે શુભ પર્યાય છે, તારી દશા શુભ છે. પણ એ શુભ દશા છે એ વખતે તને આત્માનો અનુભવ નથી થતો. હવે તું તારા લક્ષને પલટાવ, લક્ષની દિશાને પલટાવ, જે અહીંયા શાસ્ત્ર અભ્યાસ તરફ જે લક્ષ રહ્યું છે એને પલટાવીને તું આત્મામાં લઈ જા. તારું લક્ષ આત્મા તરફ કર, તારા જ્ઞાન દર્શનના ઉપયોગને આત્મા તરફ, ધ્રુવ તરફ લઈ જા. અને હવે જે પર્યાય થશે એ પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય થશે, સમ્યક દર્શનની પર્યાય થશે. એટલે જ્યારે સમ્યક દર્શન થયું એ વખતે કોનો આશ્રય હતો? આત્માનો આશ્રય હતો. તો એ સમ્યક દર્શનની પર્યાય થઈ અથવા તો સમ્યક દર્શન થયું એ નિસર્ગ જ થયું, એ નિસર્ગ જ થયું, એ પોતાથી જ થયું, એ અધિગમ નથી, અધિગમ જ નથી, એટલે પરનિમિત્તથી નથી થયું. પરનિમિત્ત તો પહેલા હતું, એની પહેલાની પર્યાયમાં પરનિમિત્ત હતું, પણ જ્યારે સમ્યક દર્શનની પર્યાય થઈ એ વખતે એ કોઈ પરનું નિમિત્ત નથી ભાઈ. બહુ સરસ વાત છે, બહુ સૂક્ષ્મ વાત છે. હવે તો બધાને સમજાય, આટલા આટલા શાસ્ત્રોનો આપણે અભ્યાસ કર્યો છે, હવે તો સમજાય એવું છે. પ્રશ્નોત્તર માળા પણ આખી કરી છે, ઘણું બધું આપણે એમાં કરી ગયા છીએ, હવે તો બહુ સહેલાઈથી સમજાય એવું છે. કેવી સુંદર વાત મૂકી છે ગુરુદેવ, એક વાક્યની અંદર કેટલો શાસ્ત્રનો સાર ભરી દે છે. એટલે શું થયું એ, ત્યારે નિમિત્ત કે રાગનું પણ લક્ષ રહેતું નથી. જ્યારે તું અંદરમાં જ વળ્યો છે ત્યારે ક્યાં નિમિત્ત રહ્યો કે રાગનું લક્ષ છે? એ વખતે તારું લક્ષ તો પલટાઈને અંદરમાં ગયું છે. અધિગમથી એટલે નિમિત્ત ઉપર લક્ષ રાખીને સંકિત થાય છે એવો અર્થ નથી. શાસ્ત્રમાં આ લખ્યું છે તો પછી શા માટે લખ્યું એની સ્પષ્ટતા કરી છે. અધિગમથી એમ જયારે કહ્યું હોય તો એનો અર્થ શું થાય? એમાં એમ કહેવા માંગે છે કે એમાં એ પર્યાય વખતે નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવે છે કે વર્તમાન પરિણામ જે અંતઃતત્વમાં વળે છે, આત્મામાં વળ્યા છે વર્તમાન પરિણામ, ત્યારે સમ્યક દર્શન થયું, એ સમ્યક દર્શનના પરિણામ થયા, એ પર્યાય થઈ છે. અને ત્યારે ભેદરૂપ ભાવ જે પરિણામમાં છે તે પણ સમ્યક દર્શનના પરિણામનો વિષય રહેતો નથી. એટલે પેલું ભેદ કરીને જે શ્રદ્ધા કરી હતી શાસ્ત્રના અભ્યાસ દ્વારા કે તીર્થંકર ભગવાનની વાણી સાંભળીને કે ગુરુની વાણી સાંભળીને એ જે શ્રદ્ધા જે થતી હતી એ બધું નિમિત્ત કારણ એ વખતે નથી હોતું. સમ્યક દર્શન થાય છે એ વખતે તો એવું હોતું પણ નથી, એ તો પહેલાની પર્યાય હતી. એટલે અધિગમથી સમ્યક દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે પૂર્વે આવી પર્યાય હતી એ નિમિત્ત કારણ તરીકે લેવામાં આવ્યું છે. તે અધિગમ સમ્યક દર્શન પણ સ્વભાવની દ્રષ્ટિથી જ થાય છે. એટલે અધિગમ કહેવામાં આવ્યું ત્યારે નિમિત્ત હતું, અને કેટલાક વખતે એ નિમિત્ત ન હોય એવા દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત ન હોય સમ્યક દર્શન થયું છે, સમ્યક દર્શન થયું છે એટલે એ અપેક્ષાથી એને નિસર્ગ અને અધિગમ બે એમ કહેવામાં આવ્યા. નિસર્ગ અને અધિગમ કહેવામાં આવ્યા જ્યારે એ બાહ્ય નિમિત્ત ન હતું અને જે થયું છે એ અપેક્ષાથી એને એમ કહેવામાં આવ્યું છે. જુદું પાડવું છે કે જ્યારે નિમિત્ત હતું તો એ અધિગમ છે, પણ ખરેખર નિશ્ચયથી જો જોવા જઈએ તો જે સમ્યક દર્શન થાય છે એ તો નિસર્ગ જ છે. એટલે કે આત્માના લક્ષ્ય આત્માનો આશ્રય કરતા જ થાય છે. અને એ અધિગમ હોય ત્યારે પણ એ વખતે માત્ર નિમિત્ત કયું હતું એ દર્શાવવામાં આવે છે, બાકી સમ્યક દર્શન જે થયું એ તો પોતાથી જ થયું છે. ફરી પ્રશ્ન કર્યો કે જો નિમિત્તથી કાંઈ ન થાય તો પછી અધિગમથી સમ્યક દર્શન થાય છે એવું શા માટે કહ્યું? શાસ્ત્રમાં તો લખ્યું છે ને, એવા ભાગ શા માટે પડ્યા? એ તો નિમિત્તની ઉપસ્થિતિમાં શ્રવણ કર્યું હતું કે અહો તું શુદ્ધ આત્મા છો, એવું શ્રવણ કર્યું હતું, એવું નિમિત્ત હતું, એ બતાવવા કહ્યું છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય કહ્યું છે કે અમારા ગુરુએ અમને શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો હતો, ત્યાં ઉપદેશ આપ્યો એવું પહેલા લક્ષ હતું, પણ પછી એ લક્ષ છોડીને જ્યારે શુદ્ધ આત્માની સન્મુખ થયા, એ ભગવાન આત્મા અમૃતચંદ્રાચાર્ય પોતાની વાત લખતા કહે છે, જ્યારે એ શુદ્ધ આત્માની સન્મુખ થાય છે ત્યારે અનુભૂતિ થાય છે, ત્યારે નિમિત્તનું લક્ષ રહેતું નથી. એટલે આ જે વાત કરવામાં આવી છે તો એ નિમિત્ત શું હતું એ દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. એટલે અધિગમથી સમ્યક દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તથી કથન છે, વ્યવહારનયનું કથન છે. બાકી જ્યારે સમ્યક દર્શન થાય છે તેને સ્વભાવના આશ્રયે, એટલે પોતાના ત્રિકાળી જ્ઞાયક સ્વભાવના આશ્રયે જ થાય છે, નિમિત્તના આશ્રય થતું નથી. આ વાત 27મા બોલમાં આવી છે. હવે 28મો બોલ છે એ પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત એવા બાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિય દ્વિઇન્દ્રિય ત્રિઇન્દ્રિય ચતુઇન્દ્રિય અને સંગની તથા અસંગની પચેન્દ્રિય જેમના લક્ષણ છે એવા જીવ સ્થાનો એ બધાએ જીવને નથી એની વાત કરે છે. જીવ સ્થાનો એ બધાએ જીવને નથી એટલે જીવના કયા સ્થાન, એ શરીર પ્રમાણે જે સ્થાન આપણે જે સમજીએ છીએ ને એની વાત કરવી છે. અહીંયા કહ્યું છે 28મા બોલમાં કે પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત એવા બાદર ને સૂક્ષ્મ એકેન્દ્રિય દ્વિઇન્દ્રિય ત્રિઇન્દ્રિય ચતુઇન્દ્રિય અને સંગની તથા અસંગની પચેન્દ્રિય જેમના લક્ષણ છે એવા જે જીવ સ્થાનો તે બધાએ જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આ વાત તો બહુ સહેલાઈથી સમજાય એવી છે, બહુ સરળ વાત છે. જીવના જે સ્થાન બતાવ્યા છે એ બધા શરીર પ્રમાણે જે બતાવવામાં આવ્યા છે, અને એવી એ શરીર પ્રમાણેના સ્થાન એટલે શરીરને કારણે થતા સ્થાન નથી, જીવની એવી પર્યાય છે માટે એવા શરીરો એને પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયપણું એ જીવની પર્યાય છે, અને એકેન્દ્રિયપણું જીવનું થયું એ શા માટે થયું? કે એને એવા ભાવ વિભાવ ભાવ ખૂબ કર્યા કે એની દશા એકેન્દ્રિયપણે થઈ. હવે એને એકેન્દ્રિયનું શરીર મળશે એટલે એ ઘાસમાં વનસ્પતિમાં કે સ્થાવરમાં ક્યાંક ઉત્પન્ન થશે. એ જ પ્રમાણે બે ઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિય કે ચાર ઇન્દ્રિય વાળો થયો તો જીવની એ દશા છે અને એને અનુરૂપ એને શરીર મળ્યું છે. એટલે એ ખરેખર એનું મૂળ સ્વરૂપ નથી, ભગવાન આત્માને એવા કોઈ જીવના સ્થાન નથી. એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય કે એવા કોઈ સ્થાન છે નહીં. એ વાત બહુ સહેલાઈથી સમજાય એવી છે કે આત્મામાં નથી. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે બધા જીવ સ્થાનો જીવને નથી, કારણ કે તે પૂદગલ દ્રવ્યના પરિણામમય છે, તેથી અનુભૂતિથી ભિન્ન છે. અભેદ શુદ્ધ વસ્તુમાં ભેદ નથી, કેમ કે અભેદના ધ્યાનમાં, અભેદના ધ્યાનમાં ભેદ કોણ છે? ભગવાન આત્મા. એના ધ્યાનમાં એ ભેદ અંદર દેખાતો જ નથી, એ ભેદ અંદરમાં છે જ નહીં. આવી વાત અહીંયા કરી દીધી છે, બહુ સરસ છે. અહીંયા એક શંકા છે અને એનું સમાધાન છે, એ પણ આપણે સાથે લઈ લઈએ છીએ. અહીંયા કે શાસ્ત્ર વાંચતા જ્ઞાન થાય છે એમ નથી, એટલે કે નિમિત્તથી જ્ઞાન થતું નથી, તો આપ શાસ્ત્ર શા માટે વાંચો છો? શાસ્ત્ર તો નિમિત્ત છે, પરદ્રવ્ય છે, અને આજ સમય સારા જ કેમ વાંચો છો? બીજા શાસ્ત્રો કેમ વાંચતા નથી? માટે નિમિત્તમાં કાંઈક વિશેષતા તો છે જ. પહેલી વાત તો આ કૃષ્ણ પૂછનારને ભાન નથી કે ગુરુદેવે તો ઘણા શાસ્ત્રો વાંચ્યા છે. સમયસાર નિયમિત એક વખત વંચાતું હતું, ને એ સિવાય બીજું શાસ્ત્ર હંમેશા વંચાતું. એ પ્રવચન સાર પણ વંચાયું છે, નિયમસાર, વસ્ત્ર પાવો, બધા શાસ્ત્રો વંચાય છે. પંચાસ્તિકા શું નથી વંચાયું? બધા શાસ્ત્રો વંચાયા છે. એટલે એમ તો છે નહીં, એ વાત તો પહેલી ખોટી છે. પણ સમયસાર જે નિયમિત વંચાયું, એનું કારણ કે ભવરહિત સભાનું શાસ્ત્ર છે, પરમ ઉપકારી ગ્રંથ છે, દ્રવ્યાનુયોગનો ઉત્કૃષ્ટ ગ્રંથ છે, અને દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, આત્મા તરફ દ્રષ્ટિ કરાવે એવો ગ્રંથ છે. અને વારંવાર અભ્યાસ કરવાથી એ આત્માનું સાચું સ્વરૂપ સમજાય અને ત્યાં દ્રષ્ટિ થાય, એટલા માટે ગુરુદેવે એ વારંવાર સમજાવ્યું છે. એટલે એ 19 વખત વંચાયું. અહીંયા સમાધાનમાં વાત કરે છે કે શાસ્ત્ર વાંચતા જ્ઞાન થાય છે એમ નથી, એટલે કે નિમિત્તથી જ્ઞાન થતું નથી, છતાં આપ શાસ્ત્ર શા માટે વાંચો છો? શાસ્ત્ર તો નિમિત્ત છે, પરદ્રવ્ય છે, અને આપ શા માટે વાંચો છો? એનો જવાબ આપતા સમાધાનમાં કહે છે કે ભગવાન, નિમિત્તથી કાંઈ ન થાય ભાઈ, તને નિમિત્તથી થાય છે એમ કેમ સૂજે છે? નિમિત્તથી લાભ થવાનું તો દૂર રહો. અહીં તો કહે છે કે જ્યાં સુધી નિમિત્તનું લક્ષ છે ત્યાં સુધી વિકલ્પ છે. જ્યાં સુધી નિમિત્તનું લક્ષ છે ત્યાં સુધી વિકલ્પ છે. વાત સાચી છે, બિલકુલ સાચી વાત કરી દીધી ગુરુદેવે, તો બહુ સુંદર વાત મૂકી દીધી પ્રભુ. આ તો એકદમ સ્પર્શી જાય એવી વાત છે કે જ્યાં સુધી નિમિત્તનું લક્ષ છે ત્યાં સુધી વિકલ્પ છે. એટલે આત્મામાં નહીં જવાય, વિકલ્પમાં આત્મામાં નહીં જવાય. અને તે વિકલ્પ પૂતગલના પરિણામમય છે, કારણ કે અંતરમાં લક્ષ જાય છે ત્યારે તે વિકલ્પના પરિણામ અનુભૂતિમાં આવતા નથી. અંતરમાં જાય ત્યારે વિકલ્પ હોતો નથી, વિકલ્પને સાથે રહેલો ભાવ હોતો નથી, એના પરિણામ હોતા નથી. એટલે જ્યાં સુધી જો નિમિત્તનું લક્ષ કરીને રહેશે ત્યાં સુધી એ વિકલ્પમાં જ રહેશે અને અંતરમાં નહીં જઈ શકે. જે સાંભળ્યું છે તે પોતાની જ્ઞાનની પર્યાય છે. જો શાસ્ત્ર વિશે વાત લખી છે કે શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન કર્યું છે તે પોતાની જ્ઞાનની પર્યાય છે. એમાં નિમિત્ત કારણ શાસ્ત્ર છે, શબ્દો છે, અને તે પર્યાય પોતાથી જીવથી થઈ છે, નિમિત્તથી કે વાણીથી થઈ નથી. છતાં તે પરલક્ષી જ્ઞાનની પર્યાય પણ નિર્મળ પર્યાયને અંતરમાં વાળતા પર તરીકે રહી જાય છે. આ તો જેને અંતરની વાત સમજવી હોય તેને માટે છે, તે સમજવા પણ કેટલો પુરુષાર્થ જોઈએ. શું અહીંયા સમજાયું? કે વાણીથી કે શાસ્ત્રના વાંચનથી જે કંઈ જ્ઞાન છે એ જ્ઞાનને અહીંયા એમ કહ્યું કે એ જ્ઞાન તારું પોતાનું છે, પણ છતાં એ પરલક્ષી પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પર્યાય એ પરલક્ષી છે. એ પરલક્ષી એટલા માટે છે કે એ વખતે આત્મા તરફ લક્ષ નથી, એટલે પરલક્ષી કહ્યું. આત્મા સંબંધીનું જ્ઞાન છે, છતાં પણ આત્માનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન ક્યારે થાય? કે જ્યારે એ આત્માને અનુભવે ત્યારે એના જ્ઞાનની પર્યાય આત્માને જાણે, તો એ આત્માનું જ્ઞાન છે. આ શાસ્ત્રના જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. એ માહિતી રૂપે છે, એ આપણને એમ જણાવનારા છે કે આ જગતનું સ્વરૂપ કેવું છે, આત્માનું સ્વરૂપ કેવું છે, અને આત્મામાં કેવી રીતે જવાય. એટલે આ શાસ્ત્ર અભ્યાસ જે છે એ નિમિત્ત કારણ તરીકે કહેવામાં આવ્યા, અને એના દ્વારા, એ દ્રવ્યસ્રુત દ્વારા જે અંદરમાં ભાવસ્રુત પ્રગટ થાય છે અને આત્મામાં જે જાય છે તે આત્માનું જ્ઞાન છે, તે જ સાચું જ્ઞાન છે. એટલે આ બધા જ્ઞાન જે છે એને ગુરુદેવે એમ કહ્યું કે પરલક્ષી જ્ઞાનની એ પર્યાયો છે. અત્યારે આપણે વર્તમાનમાં જે જ્ઞાન ક્રિયા કરી રહ્યા છીએ તે જ્ઞાન ક્રિયામાં એ આપણે શાસ્ત્રનું જ્ઞાન કરી રહ્યા છીએ એ વખતે આપણને આત્માનો અનુભવ એટલે આત્માનું જ્ઞાન નથી. આ વાત અહીંયા સ્પષ્ટ કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદાંબોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત ર